તારીખ 2/3/1997 ના દિવસે પૂજ્યભાઈ શ્રી દ્વારા કલકત્તામાં થયેલ તત્વચર્ચા સળંગ પ્રવચન નંબર 181.
માછલી સ્વાધ્યાય કર્યો સાહેબ, બધું બરોબર છે. તો હવે આપણે સ્ટ્રેટ સમજી લો કે ભાઈ, એમ મને આપવા જોઈએ કે ભાઈ સૌભાગભાઈ તો એટલા બધા ઈ નિર્મળતા હતી, પણ શાસ્ત્રનો અભ્યાસ કે એવું કંઈ એમનું બહુ ખુલ્લું નહોતું. એટલે હવે આપણે પ્રેક્ટિકલ શું કરીએ કે જેને લઈને આપણામાં નિર્મળતા આવતી હોય, કા કાંઈ સ્વાધ્યાનની કે એ પ્રમાણેની એ
ધ્યાનનું સ્ટ્રેન્થ તો બહુ ઉપરનું છે. પહેલા આમનો પ્રશ્ન લઈ લઈએ, પછી ક્રમથી તમારો પ્રશ્ન લઈ લઈએ. એમ પૂછે છે કે બુદ્ધિના લેવલ ઉપર, બુદ્ધિના સ્તરે સમજવામાં આવે છે, પણ એનું જે પરિણમન વેદન થવું જોઈએ એ નથી થતું. એટલે એમ નહીં થવાનું કારણ એ છે કે બુદ્ધિના સ્તરે જે સમજવામાં આવે છે એમાં પોતાની જાતને મુમુક્ષુ ઇન્વોલ્વ કરતો નથી. જે પોતાને ઇન્વોલ્વ કરે ને તો તરત જ એની અસર આવે. આ તો આપણે ડાયરેક્ટ બધી વાત ચાલે છે, પણ આપણા કુટુંબની અંદર કે આપણા સર્કલની અંદર કોઈ બીજાને વાત કરે અને સંભળાવે બીજાને, જેને આપણે કાઉન્ટિંગ કહીએ છીએ. શું કહીએ છીએ? કાઉન્ટિંગ કહીએ છીએ. આપણને ખબર પડી જાય કે આ બે જણા વાત કરીને મને બાજુમાં હું ઊભો છું, મને સંભળાવે છે, તો આપણને એની અસર થાય છે. વાત એ બે વચ્ચેની છે, છતાંય આપણને અસર થવાનું કારણ આપણી જાતને આપણે અંદર ઇન્વોલ્વ કરી. આ એક આપણા અનુભવનો વિષય છે, રોજના અનુભવનો વિષય છે. કોઈ પણને સર્વસામાન્ય બધાને આ અનુભવ હોય છે. તો આમાં આપણે આપણી જાતને ઇન્વોલ્વ કરીએ તો એની અસર એટલે ફિલિંગ આવે. ફિલિંગ નહીં આવવાનું એક મુખ્ય કારણ આ છે કે એમાં આપણે આપણી જાતને ઇન્વોલ્વ કરતા નથી.
એનો મતલબ છે કે જે ટોન્ટિંગ કરે એટલે આપણે બી અત્યારે આત્માને ખાલી આ સંભળાવીએ છીએ.
આપણે અત્યારે શું કરે છે કે આત્માની ચર્ચા કરીએ છીએ, પણ થર્ડ પર્સનની જાણે ચર્ચા કરતા હોય એવી રીતે આપણે જાતને ઇન્વોલ્વ કરીએ તો તરત જ અસર આવે. તમારો પ્રશ્ન છે કે આપણે સમજીએ એનું આપણે પરિણમન કેમ કરવું, એમ છે ને? સમજીએ છીએ એનું પરિણમન કેમ કરવું, એનો ઉપયોગ કેમ કરવો?
આપણને જેમ આપણે એક માઇલસ્ટોન આવતા જાય ને આપણને ખબર પડતી જાય, આપણને બી
આમાં એક માઇલસ્ટોન વાળી વ્યવસ્થા પણ છે આની અંદર. એવી પણ વ્યવસ્થા છે આની અંદર. પહેલાં તો આપણે પ્રેક્ટિકલ એટલે શું એ સ્પષ્ટ કરી લઈએ કે આપણી સમજણને આપણે આપણા ઉદયમાં, પરિણમનમાં અથવા કાર્યમાં લાગુ કરવી. શું એને પ્રેક્ટિકલ જે છે સમજણને લાગુ કરવી એનું નામ પ્રેક્ટિસ અથવા પ્રેક્ટિકલ. હવે આપણે આત્મજ્ઞાન સંબંધી, આત્મકલ્યાણ સંબંધી જે કાંઈ સમજ્યા હોય એને આપણે લાગુ ક્યાં કરીએ છીએ? જો લાગુ ન કરીએ તો આપણે પ્રેક્ટિકલ સાઈડમાં નથી આવતા, માત્ર વૈચારિક ભૂમિકામાં એ વાતને સમાપ્ત કરી દઈએ છીએ. એમ થવું ન જોઈએ, એમ ન થવું, પણ આપણે લાગુ કરવું જોઈએ. હવે આત્મજ્ઞાન સંબંધી આપણે આત્મજ્ઞાન કરવું છે પણ કે આત્મજ્ઞાનથી ભવબ્રહ્મનો નાશ થાય છે અને એવું સમાધાન આવે છે કે કોઈ પણ પ્રસંગમાં આપણે દુઃખી નથી થતા, કોઈ પણ આપણે પ્રતિકૂળ પ્રસંગોમાં પણ દુઃખી ન થઈએ એવી શાંતિ રહે છે આપણને. એટલે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા યોગ્ય છે એમ આપણને સમજાયું. નિશ્ચય પણ વિરકત કરવું જોઈએ, હું કરવું શું અને એ પહોંચવા માટેના બધા માઇલસ્ટોન કેવી રીતે આવે ને આપણને બરાબર વિશ્વાસ આવે કે ના ના આપણે આ જે રસ્તે ચાલીએ છીએ એનો આપણો માર્ગ કપાય છે અને આત્મજ્ઞાન સુધી પહોંચાય છે. આ વિષય ઉપર એક પુસ્તક લખાયું છે 12 વર્ષ પહેલા, નિર્ધ્યાન દર્શનની કેડીએ. પુસ્તકનું ટાઇટલ છે નિર્ભ્રાંત દર્શનની કેડીએ. શું ગાય આપજો અને પાછા સાહેબ લગભગ બધાની પાસે છે, કેમ કે 12 વર્ષ પહેલાં આ પુસ્તક લખાઈ ગયું છે અને બે એડિશન પણ એની છપાઈ ગઈ છે. એમાં 3 પ્રકરણ લખ્યા છે. પહેલું પ્રકરણ લખ્યું છે મોક્ષાર્થીનું સ્વરૂપ, કેમ કે મોક્ષાર્થી જીવે જ આત્મજ્ઞાન પામે. મોક્ષાર્થી એટલે જેને સંપૂર્ણપણે આ સંસારમાંથી છૂટી જવું છે, મુક્ત થઈ જવું છે, એને આત્મજ્ઞાન થાય. એવું જેનું ધ્યેય હોય તેને જ આત્મજ્ઞાન થાય, કેમ કે સાધ્ય અવસ્થા છે અને એનું સાધન છે એ આત્મજ્ઞાન છે. એટલે સાધ્ય સાધનની સંધિ છે. બીજું પ્રકરણ લખ્યું છે કે મોક્ષની ભૂમિકામાં સત્પુરુષના પ્રત્યક્ષ યોગનું મહત્વ એટલે ઇમ્પોર્ટન્સ શું છે. આ બીજું પ્રકરણ લખ્યું છે. ત્રીજું પ્રકરણ લખ્યું છે કે આત્માની ઓળખાણ જે આત્મજ્ઞાનનું કારણ છે એ કેવી રીતે થાય અને એ ઓળખાણ કરવા જતાં જે તત્વજ્ઞાનનો અભ્યાસ છે એમાં ભૂલ થાય અને ઓળખાણ ન થાય પણ એવો ભ્રમ થાય કે મને આત્માની ઓળખાણ થઈ છે, ઓળખાણ સંબંધીની ભૂલ એ કેવી રીતે થાય છે અને એવી ભૂલ નથી થતી અને યથાર્થ ઓળખાણ કેવી રીતે થાય છે એ વિષય ત્રીજા પ્રકરણમાં અને પછી 3 પ્રકરણમાં એ પુસ્તક લખાયું છે. તો એમાંથી લગભગ વ્યવસ્થિત વાત વિસ્તારથી લખી છે પણ સંક્ષિપ્તમાં આપણે લઈએ હવે પ્રશ્નના અનુસંધાનમાં કે જ્યારે મુક્ત થવું એ આપણું સાધ્ય છે, ગોલ છે, આપણો આદર્શ છે, તો એ સંબંધી આપણે વિચારની ભૂમિકામાં આવી ગયા છતાં પણ એ બાજુની પ્રગતિ ન થાય એવું બને છે અને સંભવિત છે. તો એ વાતનો આપણને નિર્ણય થાય, આપણે ઈચ્છતા હોઈએ કે આપણે આ ક્લેશમય સંસારથી હવે મુક્ત થવું છે, તો એના ફિલિંગ લેવલ ઉપર આપણે આવવું જરૂરી છે. પરિણામ 2 પ્રકારના છે આ વિષયમાં, ધર્મના ની વિચારણાના વિષયમાં, ધર્મના ધર્મ સંબંધીના પરિણામમાં. એક થિંકિંગ પોઝિશન છે વિચાર પરિણામોની અને એક ફિલિંગ પોઝિશન છે. થિંકિંગ એટલું થિંકિંગ હોય છે માત્ર વિચારો જ ચાલતા રહે એની અંદર જ્ઞાનની શુષ્કતા આવવાની પરિસ્થિતિ ઊભી થાય છે. કેમ કે આમાં કેટલોક વિષય પણ એવો છે અને મુખ્ય વિષય એવો છે કે જીવ અને ચૈતન્ય અને જળની ભિન્નતા છે, જીવ અને બીજા જળ સંયોગોની ભિન્નતા છે, જીવ અને બીજા જીવો પણ ભિન્ન ભિન્ન છે, બે એક નથી. અને એ ભિન્નતાને લઈને કેટલીક શુષ્કતા આવવાનું કારણ બને છે. જેમ કે વાત્સલ્ય છે, પ્રેમ છે, દયા છે, શું બીજાના કલ્યાણની સદભાવના છે, એ બધા વિષયોની અંદર આ વિષય સામે આવે છે, ટકરાય છે. કે જ્યારે ભિન્નતા છે ત્યારે હવે બીજાની વિચાર, બીજાનો આવા બધા ભાવનો શું અર્થ છે? આ તો બધા નિરર્થક ભાવો છે. પણ આ બધા ભાવો પણ આ માર્ગમાં આવે છે. શું ઉપકારી પ્રત્યે ઉપકાર બુદ્ધિ થાય છે, બીજા ધર્મના ક્ષેત્રમાં આવનારા બીજા જીવો પ્રત્યે વાત્સલ્ય આવે છે, પ્રેમ થાય છે, બીજા જીવો પ્રત્યે દયા પણ આવે છે, બીજાનું આત્મકલ્યાણ થાય એવી ભાવના પણ થાય છે, કે મારું થાય બીજાનું પણ થાય. એટલે એ જે બધી ભાવનાઓનો વિષય છે અને ભિન્નતાનો વિષય છે એ એકબીજાની સામે આવે છે, અને એટલી વિચારની ભૂમિકા વાળા શુષ્કતામાં ચાલ્યા જાય છે. એ ભિન્નતા ઉપર જોર આપશે પણ દેવ જ્ઞાનમાં આવી નહીં શકે, આત્મકલ્યાણ થશે ને એને શુષ્ક જ્ઞાનમાં આવી જશે, સ્વચ્છંદમાં પણ આવી જશે, એવું બને છે. જ્યારે ફિલિંગ પોઝિશનમાં આવનારને અસર થાય છે, ઉપદેશની આત્મા ઉપર અસર થાય છે, તો ફીલ કરે છે કંઈક, આને એને લાગી આવે છે, એમ કહેવાય છે. શું કે આ વાતને મને લાગી આવે છે, એટલે એ લાગવું છે એ પ્રકારનો અનુભવ છે. વિચારમાં અનુભવ જ્ઞાનનો અભાવ છે, અને ફિલિંગમાં અનુભવ જ્ઞાનની પરિસ્થિતિ ઊભી થાય છે. હવે જે મોક્ષનો માર્ગ આત્મજ્ઞાન વગેરે છે, આત્મદર્શન છે, આત્મજ્ઞાન છે, એ સ્વાનુભવ પ્રધાન માર્ગ છે. અનુભવ પ્રધાન માર્ગ હોવાને લીધે એ માર્ગ સુધી પહોંચવાની પદ્ધતિ પણ અનુભવ પ્રધાનતા વાળી હોવી જોઈએ. એટલે ફિલિંગ પોઝિશનની પદ્ધતિને અનુભવ પદ્ધતિ એવું નામ અમે ચર્ચામાં આપીએ છીએ. આપણે વિચાર પદ્ધતિ આગળ વધવું છે કે અનુભવ પદ્ધતિ? અનુભવ પદ્ધતિમાં પ્રેક્ટિકલ સાઈડ ઉભી રહી છે, આ મુખ્ય થાય છે. વિચાર પદ્ધતિમાં થિયરીની મુખ્યતા રહીએ છે, એમાં પ્રેક્ટિકલ બાદ રહીએ છે, આવું બને છે. એટલે પહેલેથી એ આખી લાઈન કેવી રીતે હોવી જોઈએ એ બહુ જો બધા અનેક મુમુક્ષુઓના એ સંબંધની જિજ્ઞાસાઓ જેમ તમને આવી હોય જિજ્ઞાસા થઈ, એવી જિજ્ઞાસા મુમુક્ષુઓને ખૂબ થયેલી, અનેક મુમુક્ષુઓને થયેલી, અનેક પ્રકારે થયેલી. કેમ કે આ લાઈનમાં ઘણા વર્ષ થયા અને ઉપાધ્યાય પણ ઘણા વર્ષોથી અમારે ત્યાં ચાલે છે, 30 વર્ષથી ચાલે છે ભાવનગરમાં સ્વાધ્યાય. એટલે જે જે અભ્યાસ કરે છે એ લોકોને એવું થાય છે કે આપણે અભ્યાસ તો કરીએ છીએ તત્વજ્ઞાનને, ઘણી વાતો સમજીએ છીએ, પણ આમાં આપણે આગળ નથી વધતા, તો એ આગળ વધવાની કોઈ વ્યવસ્થિત યોજના શું છે, સિસ્ટમ શું છે? અને કામ જો સિસ્ટમથી કરો તો સહેલાઈથી થાય, ને વગર સિસ્ટમે કરો તો થાય જ નહીં, લગભગ બગડે. એ નાના નાનાનું કામ, એક લાકડાની અંદર સ્ક્રૂ ફિટ કરેલો હોય અને બહાર કાઢવો હોય તો ડિસ્ટન્સ એટલે સ્ક્રૂ ડ્રાઈવર જોઈએ, તો સેકન્ડોમાં એ સ્ક્રૂ બહાર આવે. મિત્ર મોટો પહેલવાન હોય અને હાથેથી ખેંચવા જાય નખ ભરાવીને, તો એનો નખ ઉખડી જાય તો સ્ક્રૂ બહાર ન આવે, ભલે પહેલવાન હોય તો હોય. તે કામ સિસ્ટમથી બહુ સહેલાઈથી થાય, નાનામાં નાનું કામ અમે કરે. આની પણ કોઈ સિસ્ટમ હોવી જોઈએ. એનું કૃપાળુ દેવો ત્રાસી નંબરનો પત્ર ખાસ કરીને ક્રમ ઉપર લેખે છે, ક્રમ ઉપર એમને વજન આપ્યું છે. પત્ર તો એક વેદાંતના પ્રસિદ્ધ વિદ્વાનને લખેલો છે, મનસુખરામ સુરેરામ કરીને, અને એમને એમ કહ્યું છે કે ભાઈ કામના કાર્ય પદ્ધતિમાં ક્રમ હોવો જરૂરી છે, વગર ક્રમે કામ કરનારને મુશ્કેલી પડે છે. એ ક્રમથી વિચારતા અને અનુભવને મેળવતા એ યોજના એવી રીતે છે કે સૌ પ્રથમ જે પરિભ્રમણની મોટી સમસ્યા છે, જન્મ મરણની મોટી સમસ્યા છે, તો એ સમસ્યા ટાળવા માટે આપણને ચિંતા થવી જોઈએ. એ ચિંતા નથી થતી, એ બહુ મોટો લેકિંગ પોઈન્ટ છે આ વિચારણાનો. દાખલા તરીકે એક મરણનો પ્રસંગ ઉત્પન્ન થાય તો કેટલી ચિંતા થાય. એક્સિડન્ટમાં મેજર ઇન્જરી થઈ હોય, કે કેન્સરની ગાંઠ નીકળી હોય, જે લગભગ મરણનું કારણ ગણાય, કે હાર્ટ એટેક આવી ગયો હોય, શું આ બધા લગભગ મરણના કારણ જેવા પ્રસંગો છે. માણસને એની ચિંતા કેટલી થાય છે. કેન્સર ડિટેક્ટ થઈ ગયું લેબોરેટરી છે, અને એને કોઈ એમ કે હવે તમે આને ચિંતા કરો, માં તો ચિંતા છોડી શકે ખરો, અને તમે સમાધાન આપો કે ભાઈ જયારે મૃત્યુ થવાનું છે તે દિવસે થવાનું છે, એમાં પાચમ ને છઠ કે છઠ ને પાચમ કોઈને થતી નથી, તો ચિંતા છૂટી જાય ખરી. જે એક મૃત્યુની પણ ચિંતા છોડી જતી નથી, તો અનંત જન્મ મરણની તરવાર કાચા સૂત્રના તાંતણે લટકતી છે માથે. ત્યાંથી ગયા પછી કેટલા જન્મ મરણ કરવા પડશે એ ખબર નથી આપણને, અને એનો ઉપાય કોઈ આપણે કર્યો નથી હજી. એની ચિંતા આપણને કા નહીં, જો અનંત ગુણી થવી જોઈએ એના બદલે બિલકુલ નહીં, કે આ મોટો વિપર્યાસ છે, આ મોટી વિપરીતતા છે આપણા પ્રેરણની. એ વાત સમજાય, સત્સંગ યોગે એ વાત સમજાય, અને સમજાતા એની ચિંતા ઉત્પન્ન થાય, અને એ ચિંતા બહુ મોટી ચિંતા હોવાથી એ ચિંતા ટાળવા માટે વેદના અને ઝૂંઝણા આવે, કે જ્યાં સુધી એનો પરિભ્રમણથી છૂટવાનો માર્ગ ન મળે ત્યાં સુધી માથામાં કીડા પડ્યા હોય, અને જે પરિસ્થિતિ થાય એવી બેચેની એકવાર આવવી જોઈએ, એને એનો પહેલો માઇલસ્ટોન ઉદાસીનતા. આ ચિંતા બરાબર થઈ છે, એનો પહેલો માઇલસ્ટોન આવ્યો ઉદાસીનતાનો, કે ક્યાંય મન લાગે નહીં. જીવ એક જ ઉપાયને રસ્તો ગોતા કરતો હોય કે હું છૂટું કેવી રીતે, મારું પરિભ્રમણ માટે કેવી રીતે, એના ઉપર કૃપાળુ વેદે બે પત્રો દેખાશે, 195 અને 86. ખાલી 86 નંબરનો પત્ર પહેલાં લખાયો છે, પછી 195 નંબરનો પત્ર લખાયો છે. લગભગ આ યોજના જે ચોકઆઉટ કરી છે એ કૃપાળુ દેવના વચનોના આધારે મુખ્યપણે ચોકઆઉટ કરેલી છે. એટલે વૈરાગ્યની શરૂઆત ઉદાસીનતા કહો કે વૈરાગ્ય, યથાર્થ વૈરાગ્યની શરૂઆત મોક્ષની ભૂમિકામાં આ રીતે આવે છે. બાકી તો દુઃખ ગર્ભિત વૈરાગ્ય, માન ગર્ભિત વૈરાગ્ય, લોભ ગર્ભિત વૈરાગ્ય ઘણી વાર જીવમાં આવ્યો છે, અને સ્મશાન વૈરાગ્ય એ જીવને ઘણી વાર આવ્યો છે, પણ એ ટકતો નથી, અને એ યથાર્થ વૈરાગ્ય નહીં હોવાથી એનું ફળ પણ કોઈ પારમાર્થિક લાભ આત્મકલ્યાણના લાભમાં આવતું નથી, એ વૈરાગ્ય છૂટી જાય છે. કાળે કરીને એ વૈરાગ્ય મટી જાય છે, એ વૈરાગ્યમાં કોઈ જીવ ટકી શકતો નથી. પણ યથાર્થ પ્રકારે આ વૈરાગ્ય પરિભ્રમણની વેદનાથી ઉત્પન્ન થયો હોય, એ ઉદાસીનતા આવી હોય, તો એ ઉદાસીનતાનો ક્રમ ઉપર ઉપરની ભૂમિકામાં આવતો જાય છે, એને ઉદાસીનતાનો ક્રમ સેવવો એવી જે કૃપાળુ દેવની આજ્ઞા છે 72 પત્રમાં, એ અહીંથી શરૂ થાય છે. નિરંતર ઉદાસીનતાનો ક્રમ છે એટલે વૈરાગ્ય ઉત્તરોત્તર વૃદ્ધિ પામે ક્રમે કરીને એવી રીતે તમે મુમુક્ષુતામાં આગળ વધો એમ કહ્યું છે. નંબર એક. બીજો માઇલસ્ટોન એ છે, એ 128 નંબરના પત્રમાં છે. એમાં પરિભ્રમણ સંબંધીની ચિંતનાના 4 પેરેગ્રાફ કૃપાળુ દેવે લખ્યા છે. પછી એ ચિંતનાને અંતે આ પરિભ્રમણથી કોઈ પણ ભોગે છૂટવું છે એ સંબંધીનો દ્રઢ નિર્ણય, દ્રઢ નિર્ધાર, આત્મામાંથી એવી દ્રઢતા ઉત્પન્ન થાય કે કોઈ પણ ભોગે હવે આ પરિભ્રમણથી છૂટી ગયું છે. એટલે આ પ્રયત્ન અનકન્ડિશનલ કરવો છે. કેવી રીતે કરવો છે? મારી કોઈ શરત નહીં. જોકે આપણે સામાન્ય દાખલો લઈએ કે ભાઈ આત્મજ્ઞાન કરવાનું મુખ્ય સાધન બાહ્ય ઉપાય તો સત્સંગ છે, તો સત્સંગ પણ આપણે અમુક શરતાધીન કરતા હોઈએ છીએ કે કલકત્તામાં મળે તો કરવો, બહાર જવાને આપણને અનુકૂળતા નહીં રહે. કલકત્તામાં પણ કૈલાસ બિલ્ડિંગમાં થતો હોય તો કરવો, પણ સોલ્ટ લેકમાં આપણને આવવા જવાની અનુકૂળતા નહીં રહે. અથવા તબિયત કંઈક બરાબર હોય તો સત્સંગમાં જવાય, જરાક માથું ભારે થયું હોય તો પછી આજે મૂકી દઈએ. અથવા કોઈ એવો વ્યવહારિક પ્રસંગ કે કામ આવી પડે તો સત્સંગ એક બાજુ લઈએ અને કામ બીજું કામ પહેલાં થઈ જાય. મહેમાન આવવાના હોય, દેવાય આવવાના હોય, કામ બીજું થઈ જઈશું. આમ અનેક પ્રકારે જીવ પરમાર્થના સાધનને ગૌણ કરે છે, સાંસારિક પ્રતિબંધને સંબંધને સંબંધને પ્રતિબંધને મુખ્ય કરે છે. અને એ રીતે કન્ડિશનલ કામ કરવાનો જ્યાં સુધી વિચાર છે ત્યાં સુધી આ જીવને આત્મકલ્યાણ કરવાનો ખરો નિર્ધાર નથી, અથવા પરિભ્રમણથી છૂટવાનો ખરો નિર્ધાર નથી. ગણિત જેવો વિષય છે આ, તે તમને 5-25 રૂપિયા કમાવવામાં રસ નથી, એના માટે તમારી પાસે ટાઈમ નથી અડધી કલાક તમે બગાડો. પણ 25 લાખ રૂપિયાનો નફો થતો હોય તો તમારે રાત દિવસ જોવાના રહેતા નથી, ભૂખ તરસ જોવાનો રહેતો નથી, ટાળ તડકો પણ જોવાનો રહેતો નથી. ઠંડીમાં કે ગરમીમાં તમે નીકળી પડો છો અને જોખમ કરવું હોય તો 35,000 ફૂટ ઊંચે ઉડીને પણ તમે જાઓ છો, એમાં કોઈ ગેરંટી આપી નથી કે કાંઈ ન જ થાય, એવી કોઈ ગેરંટી આપી નથી. પણ જેટલો લાભ વધારે એટલો રસ, એટલો ઇન્ટરેસ્ટ, એટલા ઇનિશિયેટિવ્સ અને એટલું સાહસ જીવ કરવા તૈયાર થાય એ સ્વાભાવિક છે, જીવનો આ સ્વભાવ છે. હવે તમને આમાં જો ખરેખર લાભ દેખાણો હોય કે એક મરણ નહીં, ભવિષ્યના બધા જ મરણથી છૂટાય, ચારે ગતિના દુઃખથી છૂટાય, રોગના પીડાના દુઃખથી પણ છૂટાય, અને સૌથી મોટું દુઃખ જે ટેન્શનનું છે એ તો કોઈ દિવસ ઊભું જ ન થાય, ટેન્શન તો આવે જ નહીં આ લાઈનમાં, આમ જો તમને બરાબર એનો લાભ દેખાતો હોય તો તમારી કન્ડિશન રે ખરી. તમે અનકન્ડિશનલ એમાં જાઓ જ તે, અનકન્ડિશનલ જ એ ઉપાય કરો તમે. કેમ કે એટલું મોટું એચિવમેન્ટ છે ક્યાં જગતમાં? કોઈ સાધનથી નથી. જો ખરેખર તમને આ માર્ગનું મૂલ્યાંકન આવે રાઈટ એસેસમેન્ટ, તો અનકન્ડિશનલી તમે આ પ્રયત્ન કરવાના, એક મોક્ષનો વિષય વ્યક્ત કરવો. એટલે આ યોજના કૃપાલુદેવે 254 નંબરના પત્રમાં આખી આપેલી છે. અને એ 254 નંબરના પત્ર ઉપર દોઢ વર્ષ પહેલા એટલે 95ના પ્રજોષણમાં મંદિરની શિબિરમાં મેં 8 કલાક આ એક પત્ર વાંચ્યું. એમાં આપણે 8-6 કલાક ચાલશે, 833 8 કલાક અમે એક જ પત્ર સ્વાધ્યાય ચાલ્યો હતો. એ વખતે કહેશે તો ઉતારી લીધેલી ખીમજીભાઈ જ આ શિબિર ગોઠવી હતી પાર્લામાં મુંબઈમાં. અને પછી એમને બહુ ગમેલું એ વખતના બધા સ્વાધ્યાય બહુ પસંદ પડેલા. એટલે કહેશે તમે ઘરેથી ઉતારતા હતા, ઉતારી નાખ્યા પછી મને કીધું આ ઉતાર્યું છે, એ વખતે તમે જોઈ જાઓ તો કેમ છે. અને એનું પુસ્તક પણ છપાવવાની ઈચ્છા છે મારે. એટલે લખાઈ ગયું છે, પુસ્તક પણ અત્યારે પ્રેસમાં ગયું છે. પુસ્તકનું ટાઇટલ આપ્યું છે મોમુક્ષુતા આરોહણ ક્રમ. એટલે તમે જે માઇલસ્ટોનની યોજનાનો તમારો પ્રશ્ન છે એ પુસ્તકાકારે તમને એકાદ મહિનામાં હાથમાં આવી જ છે, અત્યારે પ્રેસમાં છે. કૃપાલુદેવે 254 નંબરનો પત્ર લીધો છે કે જ્યારે જીવને નિર્ધાર થાય છે કે હવે મારે કોઈ પણ ભોગે છૂટી જવું છે, ત્યારે એનો એક મોક્ષને માટે જ પ્રયત્ન થાય છે. એટલે એનો વિચારો એવી રીતે ચાલે છે કે કમાવવું છે તો શા માટે કમાવવું. પછી આપણે પ્રવૃત્તિ ન કરવી પડે તો કમાવું, પ્રવૃત્તિ કમાવાની પ્રવૃત્તિ શા માટે, પ્રવૃત્તિ છૂટી જાય તે માટે. એમ પછી સીધો ડાયવર્ઝન આવે એની અંદર, મિત્ર અનલિમિટેડ કંપની થઈ જાય, લિમિટેડ કંપનીમાં શું અનલિમિટેડ છે. તો પછી વિચારો એવી રીતે આવે, ખાવું છે રોજ છે, શું કરવા ખાવું. એક પરિણામ બગડે તો બંધન વધે અને આપણે બંધનથી મુક્તિ થવું છે. એટલે ખાવું એટલા માટે કે બંધાવું ન પડે એટલા માટે. ઉપવાસ કરવો છે તો કેટલા માટે પરિણામ ન બગડે એવો ઉપવાસ કરવો છે, એમાં પણ બંધાવું નથી. એટલે ખાવું પણ છૂટવા માટે, ન ખાવું પણ છૂટવા માટે. પ્રવૃત્તિ કરવી, કમાવું, રળવું તો પણ આત્મકલ્યાણ માટે, અને નિવૃત્તિ લેવી તો પણ આત્મકલ્યાણ. પછી દરેક બાબતમાં આત્મકલ્યાણની મુખ્યતાથી તમારા વિચારો પ્રવર્તશે, કેમ કે તમારો અભિપ્રાય અહીંયા બદલાણો. આ ફિલિંગ સ્ટેજવાળી જે યોજના છે તો દરેક સ્ટેજમાં ખોટા અભિપ્રાયો, વિપરીત અભિપ્રાયો બદલાતા જાય છે મનુષ્યના, અને એ યથાર્થ અભિપ્રાયમાં આવતો જાય છે. આ અભિપ્રાયનું ઘડતર કરવાનું જે કાંઈ સેક્શન છે એને મુમુક્ષુની ભૂમિકા કહેવામાં આવે છે. મુમુક્ષુની ભૂમિકામાં ત્યાગ નથી, ધ્યાન નથી, યોગ નથી, બીજી કોઈ પ્રક્રિયા નથી, બીજી કોઈ હાર્ડશિપ નથી. તમારા જે મિસકોન્સેપ્ટ છે એ બધા છૂટી અને યથાર્થ અભિપ્રાયમાં તમે આવો, પછી આગળનો માર્ગ બહુ સહેલો છે, એકદમ સહેલો છે. એટલે એને દ્રઢ મુમુક્ષુતા એવું નામ આપ્યું છે. ગુરુદેવે એને પૂર્ણતાનું લક્ષ્ય એવું નામ આપ્યું છે. કૃપાળુદેવે એને દ્રઢ મુમુક્ષુતા એવું નામ આપ્યું છે. એવી દ્રઢ મુમુક્ષુતા થઈ કે નથી થઈ એનો માઇલસ્ટોન શું તમારી ભાષામાં, કે અપક્ષપાતપણે પોતાના દોષો ન જોવા માટે એની કાળજી થઈ જાય, દરકાર આવી જાય, જાગૃતિ આવી જાય. હા, એનું માઇલસ્ટોન એ લક્ષણ છે. કેમ કે દરેક વર્તમાનમાં જીવનું જે દોષનું પરિણામ છે એ એને અશાંતિ ઉત્પન્ન કરે છે. દોષ અને દોષ અને દુઃખ એક સિક્કાની બે બાજુ છે. એટલે જ્યાં જ્યાં એને દોષ થાય છે ત્યાં એને દુઃખ અને અશાંતિ ઉત્પન્ન થાય અને એના કારણો ઉત્પન્ન થાય છે. એટલા માટે એ પોતાના ચાલતા દોષોને જોતો થઈ જાય છે, એવી એને એક જાગૃતિ આવે છે. અને પૂર્ણ શુદ્ધ થવું છે, મોક્ષ એટલે પૂર્ણ શુદ્ધ થવું છે, તો જ પૂર્ણ સુખ મળે. કેમ કે શુદ્ધ એને સુખને સમાન છે, એટલે એને પોતાનું ધ્યેય અને વર્તમાન પરિસ્થિતિ વચ્ચેનો અંતર દેખાય છે. ડિફરન્સ ઓફ પોટેન્શિયાલિટી સમજાય છે અને ફોર્સ આવે છે. એમ પૂર્ણતાનું લક્ષ્ય થાય, એના માઇલસ્ટોન દેખાવા માંડે છે. એના ઉપર એક આખો આર્ટિકલ લખાઈ ગયો છે, આત્મજાગૃતિના પહેલા અને બીજા અંકમાં આ વિષય ઉપર એક આર્ટિકલ લખાયેલો છે. અને આ મંગળ પ્રારંભ અને તત્વાનુશીલનના બીજા ભાગમાં એ આર્ટિકલ ફરીને પુસ્તકમાં છપાઈ ગયો છે. એટલે તત્વાનુશીલન ભાગ એક અને ભાગ બે માં 15 જેટલા આર્ટિકલો છપાના છે પ્રયોજનભૂત વિષય ઉપર. એ પુસ્તકો પણ પોતાના દોષનું અવલોકન નિષ્પક્ષપણે ન્યુટ્રલપણે થવાની દ્રષ્ટિકોણ એની અંદર હોય છે. એટલે એક મોટો ફેરફાર શું થયો કે એમાં સ્વલક્ષે પોતાનું અવલોકન શરૂ થાય છે, પરિણામોનું ઓબ્ઝર્વેશન શરૂ થાય છે, અને અનાદિથી જે દોષ દ્રષ્ટિ છે એ છૂટવાની પ્રક્રિયા અથવા પ્રોસેસ ચાલુ થાય છે. અનાદિની દોષ દ્રષ્ટિમાં શું છે કે બીજાના દોષ આપણને તરત દેખાય છે અને આપણો દોષ આપણને દેખાતો નથી. આપણે તટસ્થપણે જાગૃત થઈને પોતાના પરિણામોનું અવલોકન એટલે ઓબ્ઝર્વેશન કરીએ તો, અને એ પૂર્ણતાનું લક્ષ્ય કરવા વાળાને દ્રઢ મુમુક્ષુતા પ્રાપ્ત થઈએ એ પરિણામો ઓટોમેટિક ચાલુ થાય છે. એનું માઇલસ્ટોન છે, આપણને ખબર પડે કે લક્ષ્ય બરાબર લક્ષ્ય પ્રમાણે આપણું પરિણામ ચાલવા માંડ્યું. એટલે અનાદિનો જે સ્વચ્છંદ છે, જે પરિભ્રમણનું કારણ છે, એ સ્વચ્છંદ મટવાનું ત્યાં કારણ બને છે. વચ્ચેની વાત થોડી ફરીને વધારીએ, આપણે ખોલીએ. દોષ દ્રષ્ટિ અને તો સ્વચ્છંદ ને, હા, એ બહુ સહેલું અને સારામાં સારું સાધન છે. સમર્પણ થવું, તે સમર્પણ થવું એ બહુ મોટું છે. આજ્ઞાંકિકતા એ સ્વચ્છંદ મટવા માટેનો શ્રેષ્ઠ અને સુગમ ઉપાય છે. એ તો શ્રેષ્ઠ અને સુગમ ઉપાય છે જ, અને એના ઉપર તો કૃપાળુ દેવે બહુ જ એમ્ફેસાઇઝ કરેલો વિષય છે એમના પત્રોમાં અને વચનોમાં. એ વાત ખૂબ જ વજન અને જોરથી આવે છે. એનું કારણ શું છે કે એમનો ભૂતકાળ પણ કોઈ એવો જ છે કે ધર્મના ક્ષેત્રમાં પોતાની નતિ કલ્પનાથી પોતાની મેળે એમને અનેક પ્રકારના સાધનો કરેલા, યમ નિયમ સંયમ શાસ્ત્ર જ્ઞાન વગેરે પણ ફેલ ગયેલા. ત્યાર પછી કોઈ નાની પુરુષ એમને મળેલા પૂર્વભાવમાં. 194 પત્રમાં એમને લખ્યું છે, આખો 194 પત્ર જ એના ઉપર છે. જ્ઞાન પ્રાપ્તિ અમને તેથી થઈ હતી. જયારે જ્ઞાની પુરુષના ચરણારવિંદને સેવે છે એમ કરીને પત્ર શરૂ કર્યો છે, એવી રીતે પોતે પણ સમર્પિત થયા છે ત્યારે એમને જ્ઞાન પ્રાપ્તિ થયેલી. અને એ બહુ સુગમપણે ચપટી વગાડવા જેવી વાત છે, અને નહીતર અનંત ઉપાય નથી થતો. એટલે એ અનુભવ એમને લીધેલો છે, એના ઉપર આખો 194 પત્ર લખ્યો છે. અને એ વાતને એટલું બધું વજન એમણે આપ્યું છે કે મારો અનુભવ બોલે છે એમની, આ 24 ના પ્રથમ તીર્થંકર ઋષભદેવ ભગવાને પણ એમના 98 પુત્રોને આ જ ઉપદેશ આપ્યો છે. શું એ પહેલા કેવળ જ્ઞાની થયા કે એમને આ જ ઉપદેશ આપ્યો, અને છેલ્લા કેવળ જ્ઞાની થયા એ સુધર્મા સ્વામી, જંબુ સ્વામી છેલ્લા આ 84 કેવળ જ્ઞાની થયા. પછી કોઈ કેવળ જ્ઞાની થયા નથી. મહાવીર સ્વામી પછી 3 કેવળ જ્ઞાની થયા, જે પંચમા આરામાં, ચોથા આરામાં જન્મેલા અને 5મા આરામાં મોક્ષ પામ્યા. એ વખતે કાળની સંધિ હતી, 2 મહિના 20 દિવસની વાર હતી ચોથો આરામ બેસવાને. એ પહેલાં મહાવીર સ્વામી કેવળ જ્ઞાન પામી ગયા, પણ એમના 3 મુખ્ય શિષ્ય ગૌતમ સ્વામી, સુધર્મા સ્વામી અને જંબુ સ્વામી હતા. એ તે જ ભવે મોક્ષે જનારા હતા. ચોથો આરો બેસી ગયો ને એમને જે કેવળ જ્ઞાન નહોતું થયું, 5મો આરો બેસી ગયો ને કેવળ જ્ઞાન નહોતું થયું, પાછળથી થયું. છેલ્લા કેવળ થયા એ જંબુ સ્વામી થયા, મથુરામાંથી ગયા મોક્ષે. મથુરા છે એમનું નિર્વાણ ભૂમિ છે. તીર્થંકર છે એ પુણ્ય પ્રકૃતિ છે, એમની પુણ્ય પ્રકૃતિ છે. એટલે 34 પ્રકારના અતિશયો સહિત એ સમસરણમાં બિરાજે છે. અને એમાં એક વચન અતિશય, વાણીનો અતિશય છે 34માં, એ દિવ્ય ધ્વનિથી અને જીવોને ઉદ્દેશ પ્રાપ્ત થઈ અને મોક્ષ માર્ગની પ્રાપ્તિ થઈ અને મોક્ષ સુધી પહોંચી જાય છે. કેવળ જ્ઞાનીનો થાય છે, એમાં કોઈ કેવળ જ્ઞાનીને દિવ્ય ધ્વનિ છૂટે છે તીર્થંકર સિવાયના, અને કોઈ કેવળ જ્ઞાનીને વાણી છૂટતી નથી અને એમને મોક્ષમાં ચાલ્યા જાય છે. પરમ ઉદારિક શરીર થઈ જાય, પરમાણુ બદલાઈ જાય બધાને. પાંચમા આરામાં 3 કેવળ જ્ઞાની છે, ગૌતમ સ્વામી, સુધર્મા સ્વામી અને જંબુ સ્વામી. અને જંબુ સ્વામી છેલ્લે થયા. બાળકો જેવા લાગે, આપણી ફિલોસોફી નું સ્તર લેવલ એટલું બધું સ્પષ્ટ છે પણ એ ચોખ્ખું છે. એ બાળક બુદ્ધિ જેવું લાગે એની અંદર. તમે પછી ઈસુના વચનો વાંચો કે કુરાનના વચનો વાંચો કે તમે બૌદ્ધના વચનો વાંચો, તમને વેદાંત અને જૈન પાસે તમને એમ લાગે કે લોકો સાવ બાળકો જેવી વાત કરે છે. શું કાંઈ ન લાગે. અને ધેટ જે ડુ એગ્રી, એ લોકો કબૂલ થાય એવી વાત છે. બધું સમજે છે કે અમને આમાં બહુ સમજણ નથી પડતી. અને એ વિદ્યા અહીંયા તીર્થંકરો ઘણા થવાથી ખૂબ પ્રચલિત પામેલી વિદ્યા છે, ખૂબ એનો પ્રચાર છે આપણે ત્યાં. હા, આપણે જે વિષય ચાલતો હતો કે બીજાના દોષ જોવા અને પોતાના દોષ ન દેખાય એવી દોષ દ્રષ્ટિ જીવની અનાદિની છે. સાથે સાથે બીજાના ગુણ ન દેખાય અને પોતાનો નાનો ગુણ પણ મોટો દેખાય ને એનો અહંભાવ થાય એ પણ દોષ દ્રષ્ટિનો જ પર્યાય છે, અને એ પણ અનાદિ જીવને છે. એ અહીંયા બદલાય છે, એ દ્રષ્ટિ પણ અહીંયા પલટાય છે. અને જીવ પોતાના દોષ જોવે છે ત્યારે એને પોતાનો નાનો દોષ પણ મોટો દેખાય છે. પોતાના દોષ વિચારવા અને જોવા એમાં પણ ફરક છે. વિચાર તો દોષ થઈ ગયા પછી ખ્યાલ આવે ત્યારે એને વિચાર કહેવાય છે, અને ચાલતો હોય એ વખતે ધ્યાન જાય, લક્ષ્ય જાય ત્યારે એને જોયા એમ કહેવાય છે. અને ચાલતા દોષ જ્યારે જોવાઈ જાય છે ત્યારે એ દોષની શક્તિ એ જ વખતે તૂટે છે. કોઈ પણ પરિણામની શક્તિ તે પરિણામના રસમાં છે અને એ રસ ભંગ થાય છે એ વખતે, એટલે એ શક્તિ તૂટે છે. જ્યારે દોષની શક્તિ તૂટે ત્યારે દર્શનનો સાથે સાથે મંદ થાય, મોટો ફાયદો છે. એટલે અવલોકનનું સ્ટેજ છે, એમાં તો ઘણા ગુણ છે, એમાં કેટલાય કેટલી પ્રકારના લાભ થાય છે એ પણ બહુ વિસ્તારવાળો વિષય છે. અને એના ઉપર બહુ ચર્ચા એટલા માટે કરવી યોગ્ય નથી કે એ એક ફિલિંગ સ્ટેજ છે, અને ફિલિંગ સ્ટેજ ફિલિંગમાં આવીને સમજાય એ વધારે યોગ્ય છે. નહીતર એ સંબંધી કલ્પના થવાના ચાન્સીસ વધારે છે, એટલે એની ચર્ચા બહુ ઓછી કરવામાં આવે છે. એ અવલોકનના સ્ટેજમાં સ્વચ્છંદ દબાય છે, અને એવું અવલોકન એ બહુ સારી એવી આત્મજાગૃતિની મુમુક્ષુની ભૂમિકા છે. અને જેમ એ અવલોકન સતત ચાલે, એકદમ સતત ચાલે, કન્ટિન્યુટી એની રીતે, તો પોતાના ચાલતા વિભાવ ભાવોની જાતની પરખ આવે છે. જેમ સોનાને ઘસતા ઘસતા સોનાની પરખ આવે, કસોટી ઉપર ઘસતા ઘસતા તો સોના પણું છે, હીરાને જોતા જોતા હીરાની પરખ આવે કે પથ્થરનું તેજ શું, એ તો સ્ટોન છે, વ્હાઇટ સ્ટોન છે, પણ એનું તેજ શું, એ તેજ ન સમજાય તો સાચો હીરો અને ખોટો હીરા વચ્ચે તફાવત ન સમજાય. એમ અહીંયા પણ ચાલતા પરિણામોના અવલોકનથી એક માઇલસ્ટોન બીજો આવે છે કે જેમાં પોતાના અનેક પ્રકારના વિભાવ પરિણામો, વિકારી પરિણામોની જાતિની પરખ આવે છે. એની જાત એક છે, મૂળ ક્વોલિટી એક છે, પછી એના પેટાભેદના પ્રકારો અનેક જાતના છે, રાગ દ્વેષ મોહ વગેરે. અને એ ચાલતા પરિણામોમાં એક જ્ઞાનનો પણ પર્યાય છે, પરિણામ છે. એમાં જે જ્ઞાનનું અંતરંગ છે એ જ્ઞાન સામાન્ય છે, આપણે થોડો વિષય ચાલી જાય છે સ્વાધ્યાય. એ આત્મસ્વભાવ જેવું હોવાથી અથવા આત્મસ્વભાવ એમાં વ્યક્ત હોવાથી, પ્રગટ હોવાથી, અનુભવ ગોચર હોવાથી, વેદનથી, ત્યાંથી સ્વભાવ જાતની જાતની પરખ આવે છે. આ અવલોકનના સ્ટેજમાં આગળ વધતા એક માઇલસ્ટોન આવે છે, અને આત્માનો સ્વભાવ શું અને એનો સ્વભાવને આવરણ કરનાર વિભાવ શું, એ બે પરિણામોની જાતિથી પરખાય છે અથવા ઓળખાય છે. એ જ વિષયને વધારે વિસ્તાર કરવા માટે કૃપાલુદેવે બીજી પણ કેટલીક વાતો કરી છે 254 પત્રમાં. એમાં એમ લખ્યું છે કે આવું અવલોકન ચાલ્યા પછી પણ મોક્ષ માર્ગને રોકનારા ત્રણ પ્રકારના દોષ મોટા ભાગના મુમુક્ષુઓને હોય એવું અમે જોયું છે. એમાં પહેલો દોષ એ લીધો છે કે લૌકિક સુખને, ભૌતિક સુખને અલ્પ પણ સુખેચ્છા અભિપ્રાયમાં રહેવી. પરિણામમાં તો જ્ઞાન દશામાં પણ એ સુખેચ્છા દેખાય કોઈને, એ જ્ઞાની પણ ખાય છે, પીએ છે, કમાવા જાય છે, અને અનેક પ્રકારના સામાન્ય માણસો જેવા કાર્યો ઈચ્છાપૂર્વક કરતા જોવામાં આવે છે. પણ અહીંયા મુમુક્ષુની ભૂમિકામાં અભિપ્રાયના સ્ટેજ છે, એટલે અભિપ્રાય જ્યાં સુધી એમાં સુખ છે ત્યાં સુધી સુખ બુદ્ધિનો અભિપ્રાય છે, અને સુખ બુદ્ધિ એ મિથ્યાત્વ સાથે સંબંધ ધરાવે છે, પોતે મિથ્યાત્વ છે. કેમ કે સુખ નથી ત્યાં સુખ બુદ્ધિ, માટે મિથ્યા. એ સુખ બુદ્ધિ જ્યાં સુધી રહે છે ત્યાં સુધી આત્મ સ્વરૂપનો નિર્ણય એટલે ઓળખાણ નથી થતું. એટલે અવલોકનના સ્ટેજમાં અવરોધક કારણ એક સુખ બુદ્ધિનું છે. સુખ બુદ્ધિને લઈને આધાર બુદ્ધિ હોય છે કે ભાઈ અહીંથી મને સુખ મળે છે, તે મારા સુખનો આધાર છે, એટલે આધાર બુદ્ધિ પણ થાય છે. અને એ આધાર બુદ્ધિ પરાવલંબન છોડવા દેતી નથી ને નિજાવલંબન કરવા દેતી નથી. આત્મ અવલંબન જે આત્મજ્ઞાનમાં થાય છે એનું એ પ્રતિબંધક કારણ છે, વિરુદ્ધ કારણ છે. એટલે એક કારણ એ લીધું છે. પછી અમે ત્યાં સ્વાધ્યાયમાં તો બહુ વિસ્તાર કરેલો છે, એક એક કલાક એક એક પોઈન્ટ ઉપર એક એક કલાક લીધેલો છે. બીજું આની અંદર એક એવો પ્રસંગ ઊભો થાય છે મોક્ષની ભૂમિકામાં, જે આપણે બીજું પ્રકરણ લખ્યું નિર્ધાન દર્શનની પેઢીમાં, કે સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ એ જ્યાં સુધી નથી થતી ત્યાં સુધી પણ આત્મજ્ઞાન થવાનો કોઈ ચાન્સ નથી. આત્મજ્ઞાન થવાના મૂળમાં, અરે મૂળમાં ને બીજમાં, કેમ કે મૂળ તો બીજમાંથી ઉત્પન્ન થાય છે. સત્પુરુષની ઓળખાણ રહેલી છે. કૃપાળુભાઈને 751માં પહેલું સંકેત કીધું છે અને 17મી ગાથા આત્મસિદ્ધિ શાસ્ત્રમાં એના ઉપર લખી છે. સ્વચ્છંદ મત આગ્રહ તુજી વર્તે સદગુરુ લક્ષ સંકેત તેને ભાખ્ય કારણ ગણે પ્રત્યક્ષ. તે પ્રત્યક્ષ સંકેતનું કારણ ગણીને એને સંકેત કીધું છે, કારણમાં કાર્યનો ઉપચાર કરીને. એટલે એ પ્રસંગ પણ આની અંદર અનિવાર્ય છે અને એ પ્રસંગ આવે પણ છે. એટલે સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ કેવી રીતે આવે છે કે પોતે પરિભ્રમણમાં સંસાર સમુદ્રમાં ડૂબે છે, મધદરિયે પોતે ડૂબતો પોતાને જોવે છે, મધદરિયે ડૂબતો પોતે પોતાને જોવે છે, ચારે બાજુ ક્યાં કિનારો દેખાતો નથી અને આમાંથી ઉગરવાનો કોઈ આરોવારો છે નહીં, એવો સ્પષ્ટ ખ્યાલ આવ્યા પછી ઉપર કોઈ હેલિકોપ્ટર આવે છે અને દોરડાથી ખુરશી ઉતારે છે કે તું એમાં બેસી જા, હું તો ડૂબી મરીશ, એટલે પોતે એમાં બેસી જાય છે. ત્યારે એ બેસતા પહેલાં એને ખ્યાલ આવે છે આ કોઈ હેલિકોપ્ટર લઈને આવ્યો છે, એ મારો ભગવાન છે, પણ એની શિકલ જોયા વગર. ત્યારે એ તર્ક નથી કરતો કે આ અંદર કોઈ માણસ બેઠો છે, એ કદરૂપો હશે કે રૂપાળો હશે, શું એ માણસ કોઈ સજ્જન હશે કે દુર્જન હશે, કાંઈ નહીં. એને ખ્યાલ આવે છે કે ભગવાન આવ્યો મને લેવા માટે, કોઈ ભગવાન એને વગર જોઈએ, એને એ ભગવાન એને માનતો થાય છે. એમ આ સંસાર સમુદ્રમાં આ જીવ ડૂબી રહ્યો છે એને તરવાનો માર્ગ દેખાડે છે અને એની પ્રેરણા પણ કેટલીક એની પાસેથી એને મળે છે. ત્યારે એને એમ લાગે છે કે આ મને ડૂબતો બચાવવા માટે કાંડું પકડી અને ખુરશીમાં બેહાડી દે છે. એટલે એને એમાં પરમેશ્વર બુદ્ધિ આવે છે અને એ પરમેશ્વર બુદ્ધિ આવે ત્યારે દર્શનનો સાવ ગળી જાય છે, મિથ્યાત્વ ગળી જાય છે. જીવ પછી આગળ જે વધે છે એ આજ્ઞાંકિતપણે આગળ વધતો હોવાને લીધે બચી જાય છે. આજ્ઞાંકિતપણે જયારે આગળ વધે છે ત્યારે એને ખ્યાલ આવે છે કે ભાઈ આમાં જરાક ફેરફાર થાય, તરત કહેશે નહીં આમ નહીં જવાનું, આમ જવાનું, આમ ચાલ, આ આ ચાલ ખોટી છે, આ ચાલ બરાબર, એ તરત પકડાય છે. સુભાગભાઈમાં મોટામાં મોટો ગુણ હતો, કૃપાળુભાઈ મળ્યા પછી એમની પરમેશ્વર બુદ્ધિ આવી અને જ્ઞાનીના માર્ગે ચાલવાનો એમનો અદ્ભુત નિશ્ચય હતો, એ મક્કમ નિશ્ચય હતો. એ એક જ ગુણ છે, એ તરી ગયા. શાસ્ત્રો ન વાંચ્યા તો પણ તરી ગયા, આત્મજ્ઞાનને પામી ગયા, મોટામાં મોટી વાત છે. એ પણ આગળ વધતા આ પ્રસંગ બને છે. તે બહુ મોટામાં મોટો નજીકનો માઇલસ્ટોન છે અને ત્યાર પછી સ્વરૂપનું ઓળખાણ થાય છે, આત્મ સ્વરૂપની પહેચાન થાય છે. અને એની પણ એક સિસ્ટમ છે, એના ઉપર આખું ત્રીજું પ્રકરણ આપણે લખ્યું છે વિસ્તારથી. તો પછી વ્યવસ્થિત યોજના આત્મજ્ઞાન સુધી પહોંચવાની યોજના છે. ત્યારે આત્માની ઓળખાણને નિશ્ચય થાય છે ત્યારે આત્મસંમુખતાનો પુરુષાર્થ ફાટમ ફાટ ઉત્પન્ન થાય છે. અને એ પુરુષાર્થના પરાક્રમથી આત્મજ્ઞાનને સ્વાનુભવની ઉત્પત્તિ થઈ જાય છે, ડેફિનેટલી થઈ જાય છે. એવી પરિસ્થિતિ છે. એ વિશે આખો પ્રકરણ 254 પત્રમાં લીધો છે. અને આ એક એની વ્યવસ્થિત યોજના છે. યોજના બધી રીતે કોઈ આગળ વધે તો અનંતા તરી ગયા અને આપણે ન તરીએ એવું કાંઈ છે નહીં. અને વિશ્વાસ આવી જાય એવી વાત છે. કેમ કે ફિલિંગ સ્ટેજ છે, તમે અનુભવ કરતા જાઓ છો. એટલે આની અંદર તમને શંકા નહીં પડે કેમ કે હું સાચા માર્ગે છું કે ખોટા માર્ગે છું. ફિલિંગ સ્ટેજ હોવાથી તમને અંદરથી તમારો આત્મા સાક્ષી પૂરો છે, બરાબર છે. અને તમે ટેલી કરતા જાઓ. જ્ઞાની એ બધી વાત કરી છે, તમારા અનુભવને જ્ઞાનીના વચનો સાથે ટેલી કરતા જાઓ અને નિશંકપણે આગળ ચાલતા જાઓ. આમ ચાલ્યું.